આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયામાં વસતા ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના કટુઆમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો. હુમલામાં 5 જવાનો શહીદ. ભારે વરસાદને પગલે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ. મધ્ય ઉત્તર પશ્ચિમ અને પૂર્વાંતર ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને મહિલા T20 ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી મેચ રમાશે. સમાચાર વિગતવાર. રશિયાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્તમાન સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના હેતુ સાથે કાર્યરત છે. મોસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેમણે આ વાત કહી. શ્રી મોદીએ જણાવ્યું કે ભારતે જે પણ લક્ષ્યાંક મૂક્યા તેને હાંસલ કર્યા છે. શ્રી મોદી આજે 22મા ભારત રશિયા શિખર સંમેલનની સહઅધ્યક્ષતા કરશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રક્ષા, વેપાર, રોકાણ, ઉર્જા, સહકાર, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકસંપર્ક સહિતના મુદ્દાઓ પર દ્વિપક્ષીય મંત્રણા થશે. તેઓ પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરશે. બંને નેતાઓ બ્રિક્સ, શંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વી એશિયા શિખર સંમેલન અને સંયુક્ત રાષ્ટ્ર જેવા જૂથોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. તેઓ ક્રેમલિનમાં સૈનિક સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ઉપરાંત મોસ્કોમાં રોસાટોમ પવેલિયનની મુલાકાત લેશે, જે બાદ પ્રતિનિધિમંડળની બેઠક થશે. શ્રી મોદી ગઈકાલે રશિયા અને ઓસ્ટ્રિયાના 3 દિવસના પ્રવાસના ભાગરૂપે મોસ્કો પહોંચ્યા હતા. આ પ્રસંગે રશિયાના ઉપપ્રધાનમંત્રી ડેનિસ મન્ટુરોવે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી મોદી માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ કાશ્મીરના કટુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. શ્રી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આતંકવાદીઓના આ કૃત્યને કાયરતાપૂર્ણ ગણાવતા તેઓ આ હુમલાના સજ્જડ જવાબના હકદાર હોવાનું જણાવ્યું. રાષ્ટ્રપતિએ શહીદ થયેલા જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના કટુઆમાં ગઈકાલે સૈન્ય કાફલા પર થયેલા હુમલામાં 5 જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય 5 જવાનો ગંભીર રીતે ઘવાયા છે. કટુઆના બદનોટા ગામમાં પેટ્રોલિંગ કરી રહેલા સૈન્ય વાહન પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને બાદમાં ગોળીબાર કર્યો હતો. રક્ષામંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના કટુઆમાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના 5 જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે અને હુમલામાં ઘાયલ થયેલા લોકોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે રાષ્ટ્ર આ મુશ્કેલ સમયમાં આર્મી જવાનોના પરિવાર સાથે અડગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે હાલ કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન ચાલી રહ્યું છે અને ભારતીય જવાનો આ ક્ષેત્રમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH44 પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતા જણાવે છે કે આતંકવાદી હુમલા બાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ CISF, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનોને ઉધમપુરમાં જમ્મુ કાશ્મીર શ્રીનગર નેશનલ હાઇવે NH44 પર તૈનાત કરવામાં આવ્યા છે. અમરનાથ યાત્રાના યાત્રીઓની 11મી બેચ આજે સવારે ઉધમપુરમાંથી પસાર થઈ ત્યારે એમની સુરક્ષાને ધ્યાને રાખી સુરક્ષાદળ દ્વારા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના કૃષ્ણાઘાટી વિસ્તારમાં સેનાના જવાનોએ એક પાકિસ્તાની ડ્રોનને હવામાં ગોળીબાર કરી તોડી પાડવાનો પ્રયાસ કર્યો. આમ છતાં ડ્રોન પાકિસ્તાની સીમમાં પરત ફરવામાં સફળ રહ્યું. આકાશવાણી જમ્મુના અમારા સંવાદદાતા જણાવે છે કે નિયંત્રણ રેખા નજીક તૈનાત ભારતીય દળોએ ગઈકાલે રાત્રે 9:15 આસપાસ 1000 મીટરની ઊંચાઈએ ડ્રોન હોવાનું નોંધ્યું હતું, જે બાદ જવાનોએ 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. થોડા સમય બાદ ડ્રોન ફરી ભારતીય સરહદમાં જોવા મળતા જવાનોએ વધુ 2 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ભારતીય સેના સરહદીય વિસ્તારમાં ડ્રોન દ્વારા હથિયાર અથવા નશીલા પદાર્થોની હેરફેરની આશંકાને જોતા તપાસ અભિયાન ચલાવી રહી છે. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે કેરળની મુલાકાતે છે. તેઓ તિરુવનંતપુરમમાં ભાજપની કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેશે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આ તેમની પ્રથમ કેરળ મુલાકાત છે. કેરળમાં ભાજપનું પ્રદર્શન સારું ન હતું, જો કે ભાજપને મળનાર મતોની ટકાવારી જરૂરથી વધી છે. ભાજપના સાંસદ સુરેશ ગોપી ત્રિસુર બેઠક પરથી 72,000થી વધુ મતોથી વિજયી થયા હતા. કેરળમાં આ ભાજપની પ્રથમ બેઠક છે. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીને જોતા જેપી નડ્ડાની આ મુલાકાત મહત્વની છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે વરસાદને પગલે મુંબઈના અનેક વિસ્તારો પૂરગ્રસ્ત થતાં મુંબઈમાં હવાઈ ટ્રેન અને વાહન વ્યવહારને અસર થવા પામી. આ તરફ રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, સતારા, કોલ્હાપુર અને બુલદાના જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ છે. વરસાદને પગલે મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોની કાર્યવાહી પણ સ્થગિત રખાઈ હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે તમામ જિલ્લાઓમાં એજન્સીઓ એલર્ટ પર છે. હવામાન વિભાગે મુંબઈ, રાયગઢ, રત્નાગીરી જિલ્લામાં ભારે વરસાદને જોતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરપ્રદેશમાં પૂરને કારણે 6 જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા છે. પૂરને પગલે નેપાળની નદીઓ બેકાબુ બની છે, જેની અસર ઉત્તરપ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં થઈ રહી છે. રાજ્ય અને રાષ્ટ્રીય આફત નિવારણની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. પીલીભીત જિલ્લામાં બચાવ કામગીરીમાં વાયુસેનાની ટુકડીઓ જોડાઈ હતી. પીલીભીત, લખીમપુરી, કુશીનગર, બલરામપુર, શ્વતિ અને ગોંડા જિલ્લામાં કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એકલા શ્રવસ્તીમાં 44,000 લોકોને, જ્યારે લખીમપુરમાં 30,000 લોકો અસરગ્રસ્ત છે. હવામાન વિભાગે પૂર્વીય ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર, ઝારખંડ, ઓડિશામાં આગામી 5 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આશંકા છે. દરમિયાન ગુજરાત, ગોવા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના તટીય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ વરસી શકે છે. દરમિયાન આસામમાં પૂરને પગલે મૃત્યુઆંક 72 થયો છે. 27 જિલ્લાના 22 લાખ લોકોને પૂરને પગલે પ્રભાવિત થયા છે. અંદાજે 3100 જેટલા ગામની 49,000 હેક્ટર જમીનનો પાક ધોવાઈ ગયો છે. રાષ્ટ્રીય અને રાજ્ય આફત નિવારણ ટુકડીઓ ગઈકાલે વધુ 218 લોકોને બચાવ્યા છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 245 રાહત શિબિર ઉપરાંત 298 જેટલા ભોજન વિતરણ કેન્દ્રો બનાવ્યા છે. 53,000થી વધુ લોકોએ આ રાહત શિબિરમાં શરણ લીધી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. દક્ષિણ આફ્રિકા પ્રથમ મેચ 12 રને જીત્યા બાદ શ્રેણીમાં 1-0થી આગળ છે, જ્યારે બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં બરોબરી કરવાનો પ્રયાસ કરશે. જમ્મુ કાશ્મીરના ગત માસથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. રક્ષાબંધનના રોજ શ્રાવણ પૂર્ણિમા પ્રસંગે અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ થશે. ગઈકાલે વધુ 24,889 શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પથી પવિત્ર ગુફાના દર્શન માટે રવાના થયા હતા. આ સાથે જ 52 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો 2,07,000ને પાર થયો છે. ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશને 4 વખતના ઓલિમ્પિયન અને 2012 ઓલિમ્પિક ગેમ્સમાં પુરૂષોની 10 મીટર એર રાઇફલમાં કાંસ્યચંદ્રક વિજેતા ગગન નારંગને 26 જુલાઈથી શરૂ થનારી 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય દળના શેફ ડી મિશન તરીકે નિયુક્ત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયામાં વસતા ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢ્યો. હુમલામાં 5 જવાનો શહીદ. ભારે વરસાદને પગલે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ. મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને મહિલા T20 ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3જી મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.